એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ભારતીય કાવ્યશાસ્ત્ર અને નાટ્યશાસ્ત્રના એક ખૂબ જ મહત્ત્વના ખ્યાલ રસ વિશે થોડી ઊંડી વાત કરવાના છીએ. રસ એટલે કે કળાનો આસ્વાદ, પેલી અનુભૂતિ જે આપણને થાય છે કળા માણતી વખતે. અને આ ચર્ચા માટે આપણી પાસે જે આધાર છે એ છે જયંત કોઠારી અને નટુભાઈ રાજપરા દ્વારા ભટ્ટ લોલ્લટના મતનું જે વિશ્લેષણ થયેલું છે તે. ભટ્ટ લોલ્લટ, એમને તો ભરત મુનિના પ્રસિદ્ધ રસસૂત્રના પહેલા વ્યાખ્યાકાર ગણવામાં આવે છે, એટલે એમનો મત સમજવો ને એ આખી રસ પરંપરાને સમજવા માટે એમ સમજો કે પહેલું પગથિયું છે. તો આજે આપણો મુખ્ય હેતુ છે ભટ્ટ લોલ્લટનો જે ઉત્પત્તિવાદ કહેવાય છે એ સિદ્ધાંતને સમજવો. એમના મતે રસ કેવી રીતે જન્મે છે, ક્યાં હોય છે અને હા, એની શું મર્યાદાઓ પણ છે એ પણ જોઈશું. ચાલો ત્યારે શરૂ કરીએ. તો સૌથી પહેલાં એ જ કે લોલ્લટનો જે મૂળ વિચાર છે, આ વિશ્લેષણ પ્રમાણે ભટ્ટ લોલ્લટ રસની નિષ્પત્તિ, મતલબ કે એના જન્મવાની આખી પ્રક્રિયા, એ કઈ રીતે સમજાવે છે?
જયંત કોઠારી અને નટુભાઈ રાજપરાના વિશ્લેષણ પ્રમાણે લોલ્લટ ભરતમુનિના સૂત્ર વિભાવાનુભાવ વ્યભિચારી સંયોગાદ રસ નિષ્પત્તિ એનું અર્થઘટન કરે છે. લોલ્લટના મત પ્રમાણે રસની શરૂઆત થાય છે સ્થાયી ભાવથી.
સ્થાયી ભાવ,
હા, સ્થાયી ભાવ એટલે આપણા મનમાં જે મૂળભૂત સ્થિર ભાવો રહેલા છે, જેમ કે પ્રેમ એટલે કે રતિ, હાસ્ય એટલે હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ વગેરે. લોલ્લટ કહે છે કે આ સ્થાયી ભાવ જે છે એ વિભાવો દ્વારા ઉત્પન્ન થાય છે.
ઉત્પન્ન થાય છે એટલે વિભાવે કારણ બન્યા એમને. આ વિભાવ એટલે શું એ જરા વધુ સ્પષ્ટ કરશો?
હા, બરાબર. વિભાવ એટલે સ્થાયી ભાવને જગાડનારા કારણો. એના પાછા બે પ્રકાર છે, એક આલંબન વિભાવ અને બીજો ઉદ્દીપન વિભાવ.
ઓકે.
આલંબન એટલે જેના પર ભાવ ટકેલો છે, દાખલા તરીકે શૃંગાર રસ હોય તો નાયક કે નાયિકા. અને ઉદ્દીપન એટલે એ ભાવને જે વધારે તેજ કરે, ઉદ્દીપ્ત કરે, જેમ કે ચાંદની રાત હોય, સરસ બગીચો હોય, સંગીત હોય, એ બધું. લોલ્લટ અહીંયા છે ને એ સમયના પ્રભાવશાળી દર્શન મીમાંસા દર્શનની પરિભાષા વાપરે છે. એ દર્શન કારણ કાર્યના સંબંધ પર બહુ ભાર મૂકે, એટલે લોલ્લટ વિભાવોને સ્થાયી ભાવની ઉત્પત્તિ માટે કારણ ગણે છે.
સમજાઈ ગયું. એટલે વિભાવ થયા કારણ જેનાથી સ્થાયી ભાવ ઉત્પન્ન થયો. પછી સૂત્રમાં આગળ અનુભવ અને વ્યભિચારી ભાવ પણ છે.
સાચી વાત. સ્થાયી ભાવ ઉત્પન્ન થઈ ગયો, પછી વારો આવે અનુભવોનો. અનુભવ એટલે શું? તો કે એ ઉત્પન્ન થયેલા ભાવના કારણે શરીરમાં કે વાણીમાં જે ફેરફારો દેખાય, જે ચિહ્નો દેખાય એ.
દાખલા તરીકે,
જેમ કે પ્રેમ ભાવ જાગ્યો હોય તો પેલો કટાક્ષ કરવો, ભ્રુકુટી ચડાવવી, મીઠું બોલવું, આ બધું. લોલ્લટ આ અનુભવોને કાર્ય તરીકે જુએ છે, કેમ કે એ ઉત્પન્ન થયેલા ભાવનું પરિણામ છે. અને એનાથી જ આપણને ખબર પડે, ભાવની પ્રતીતિ થાય, જાણકારી મળે, એ ભાવને અનુભવી શકાય એવો બનાવે.
એક ભાવો આવે ને જાય, એનું શું?
હા, એ વ્યભિચારી ભાવો અથવા તો સંચારી ભાવ પણ કહેવાય એને. વિશ્લેષણ સ્પષ્ટ કરે છે કે લોલ્લટ એમને સહકારી માને છે, મતલબ મદદ કરનાર.
સહકારી કેવી રીતે?
એ મુખ્ય સ્થાયી ભાવ સાથે જોડાય અને એને વધારે પુષ્ટ કરે, મજબૂત બનાવે, વધારે સ્પષ્ટ બનાવે. જેમ નદીના મોટા પ્રવાહમાં નાની લહેરો ભળી જાય ને, એમ આ ક્ષણિક ભાવો સ્થાયી ભાવમાં ભળીને એને પોષણ આપે છે.
ઓકે. તો જો આખી વાતને એકદમ સરળ રીતે કહેવી હોય તો વિભાવ કારણ, સ્થાયી ભાવ ઉત્પન્ન થાય અનુભવ કાર્યપ્રતિતિ માટે, પ્લસ વ્યભિચારી ભાવ પોષણ પુષ્ટિ, ઇઝ ઇક્વલ ટુ રસ. આવું કંઈક?
એકદમ બરાબર, તમે સરસ રીતે ગોઠવ્યું. લોલ્લટના મતે આ રીતે વિભાવોથી જે ઉત્પન્ન થયો, અનુભાવોથી જેની પ્રતીતિ થઈ અને વ્યભિચારી ભાવોથી જે પુષ્ટ થયો, એવો સ્થાયી ભાવ પોતે જ રસ છે. અને કારણ કે એમણે ઉત્પત્તિ પર ભાર મૂક્યો એટલે જ એમના મતને ઉત્પત્તિવાદ કહે છે. આ શું કહેવાય, રસ સિદ્ધાંતની સમજૂતીનો પહેલો અને પાયાનો પ્રયાસ હતો.
આ સમજૂતી તો સ્પષ્ટ થઈ, પણ હવે એક બીજો બહુ મહત્વનો સવાલ મનમાં આવે છે. આ રસ જે ઉત્પન્ન થયો એ ખરેખર કોનામાં હોય? એ મૂળ પાત્રમાં હોય જેમ કે રામ કે સીતામાં, કે પછી પેલો અભિનેતા જે એમનો રોલ કરે છે નટ, એનામાં લોલ્લટ આ વિશે શું કહે છે?
હા, આ મુદ્દો બહુ રસપ્રદ છે અને અહીં લોલ્લટનો જવાબ એકદમ ચોખ્ખો છે. વિશ્લેષણ કહે છે કે લોલ્લટના મતે રસ મુખ્યત્વે અને મૂળભૂત રીતે અનુકાર્યમાં રહેલો છે.
અનુકાર્ય,
અનુકાર્ય એટલે જેનું અનુકરણ થઈ રહ્યું છે, એ મૂળ પાત્ર. રામ, દુષ્યંત, સીતા, શકુંતલા વગેરે, રસ એમનામાં છે.
પણ આપણે તો નાટક જોતી વખતે કે ફિલ્મ જોતી વખતે અભિનેતાને જ જોઈએ છીએ ને. એના અભિનયથી જ આપણને રસાસ્વાદ થાય છે, આપણને તો એ નટમાં જ ભાવ દેખાય છે ને.
હા, એ વાત સાચી. અને લોલ્લટ એનો જવાબ પણ આપે છે. એ સમજાવે છે કે અભિનેતા એટલે કે અનુકર્તા અથવા નટ એ મૂળ પાત્રનું અનુકરણ એટલી કુશળતાથી કરે છે કે આપણે પ્રેક્ષકો એના પર મૂળ પાત્રનું આરોપણ કરી દઈએ છીએ.
આરોપણ
એટલે, આરોપણ એટલે અભિનેતામાં જ મૂળ પાત્રના ગુણો અને ભાવો જોવાની વૃત્તિ. જાણે કે એ અભિનેતા જ રામ છે કે એ જ સીતા છે, આવું માણી લેવું. અને બીજું, અભિનેતા પણ પોતાની કળાથી, તાલીમથી મૂળ પાત્રના ભાવો સાથે અનુસંધાન સાધે છે, એક પ્રકારનું તાદાત્મ્ય કેળવે છે. એટલે આ આરોપણ અને અનુસંધાન, આ બે વસ્તુને કારણે પ્રેક્ષકને નટમાં રસની પ્રતીતિ થાય છે, ભલે ને મૂળ રસ તો અનુકાર્યમાં એટલે કે રામ કે સીતામાં જ હોય.
ઓકે, એટલે નટ એક જાતનું માધ્યમ બન્યો જેના દ્વારા આપણને મૂળ પાત્રના ભાવની જાણ થઈ. પણ શું નટ પોતે એ ભાવ અનુભવે છે ખરો?
જુઓ, લેખકોએ નોંધે છે કે નટ ખરેખર એ ભાવ અનુભવે છે કે નહીં એ તો અભિનય કળાની ચર્ચાનો વિષય છે, રસ સિદ્ધાંતનો મુખ્ય મુદ્દો નથી. લોલ્લટ માટે મહત્વનું એ છે કે પ્રેક્ષકને નટના અભિનય દ્વારા પેલું આરોપણ અને અનુસંધાન થાય, એના કારણે મૂળ પાત્રમાં જે રસ રહેલો છે એની પ્રતીતિ થાય છે, એની જાણ થાય છે.
ઠીક છે, એટલે લોલ્લટનો સિદ્ધાંત અને રસ ક્યાં છે એ વાત સ્પષ્ટ થઈ. પણ હવે જેમ દરેક સિદ્ધાંતની સમીક્ષા થાય, એની ટીકા થાય, એમ લોલ્લટના આ ઉત્પત્તિવાદની પણ ટીકાઓ થઈ જશે. આ વિશ્લેષણમાં કઈ મુખ્ય મર્યાદાઓ કે ટીકાઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે?
ચોક્કસપણે, લોલ્લટનો મત પાયાનો જરૂર હતો, પણ એમાં કેટલીક મુશ્કેલીઓ હતી, એટલે જ પછીના આચાર્યોએ એમાં સુધારા કર્યા. કોઠારી અને રાજપરાનું જે વિશ્લેષણ છે એમાં મુખ્યત્વે બે ત્રણ મુદ્દાઓ પર ટીકા કેન્દ્રિત છે. પહેલો મુદ્દો તો પેલો ઉત્પત્તિ શબ્દ વાપર્યો ને એની સામે છે.
એમાં શું વાંધો હોઈ શકે? વિભાવ કારણ બને અને સ્થાયી ભાવ કાર્ય તરીકે ઉત્પન્ન થાય એ તો લોજિકલ લાગે છે, નહીં?
લાગે છે, પણ અહીંયા એક સૂક્ષ્મ વાત છે. ટીકાકારો, ખાસ કરીને પછીના આચાર્ય અભિનવ ગુપ્ત જેવા, એવી દલીલ કરે છે કે સ્થાયી ભાવ જેમ કે પ્રેમ કે શોક એ કોઈનામાં બહારથી ઉત્પન્ન ના કરી શકાય, એ તો દરેક માણસના મનમાં, ચિત્તમાં, વાસના રૂપે, સંસ્કાર રૂપે સૂતેલા પડેલા જ હોય છે પહેલેથી જ.
વાસના રૂપે?
હા, વાસના એટલે અહીં સંસ્કાર કે છાપ સમજવી. વિભાવો એમને જન્મ નથી આપતા, પણ ખાલી એમને જગાડવાનું કામ કરે છે, એમને પ્રગટ કરવાનું, એમનો આવિર્ભાવ કરવાનું નિમિત્ત બને છે. જેમ કે માટીમાં સુગંધ તો હોય જ, પણ પાણી પડે ત્યારે એ પ્રગટ થાય, બસ એવું જ. લોલ્લટે ઉત્પત્તિ શબ્દ વાપરીને કદાચ આ પ્રક્રિયાને થોડી વધુ પડતી ભૌતિક, સ્થૂળ બનાવી દીધી. આ ઉત્પત્તિ પર ભાર હતો એટલે જ મત ઉત્પત્તિવાદ કહેવાયો.
સમજાયું, એટલે ભાવ જન્મે નહીં પણ જાગે, આ તો ખરેખર મહત્વનો તફાવત છે. ઓકે, બીજી ટીકા કઈ છે?
બીજી અને કદાચ સૌથી મહત્વની ટીકા એ છે કે લોલ્લટે રસને ફક્ત પ્રતીતિ માની લીધો. પ્રતીતિ એટલે શું? જ્ઞાન, બોધ. હવે જો રસ મૂળ પાત્રમાં છે, નટ પર એનું આરોપણ થયું અને પ્રેક્ષક તો ખાલી એની પ્રતીતિ જ કરે છે, મતલબ કે એને ખાલી જાણકારી જ મળે છે, તો પછી એમાં આસ્વાદ ક્યાંથી આવ્યો?
આસ્વાદ,
આસ્વાદ એટલે એ ભાવનો આનંદદાયક અનુભવ જે ખાલી જાણકારીથી અલગ છે.
હા, પેલું ઉદાહરણ બરાબર યાદ આવ્યું મને. જેમ કે દૂર ડુંગર પર ધુમાડો દેખાય તો આપણને આગ લાગી હોવાની પ્રતીતિ થાય, જ્ઞાન થાય, પણ એ જ્ઞાનમાં કંઈ મજા ના આવે, કોઈ આનંદ ના હોય, ભાવનો અનુભવ ના હોય.
બસ, બરાબર એ જ વાત. આ વિશ્લેષણમાં પણ એ જ તર્ક છે. ખાલી જાણકારી કે પ્રતીતિ એ રસાસ્વાદ નથી. રસાસ્વાદ તો એક જીવંત ભાવનાત્મક અનુભૂતિ છે.
લોલ્લટનું જે મોડેલ છે એ આ આસ્વાદ્યતાનું તત્વ એટલે કે રસનું જે આનંદ આપતું સ્વરૂપ છે એને પૂરેપૂરું સમજાવી શકતું નથી એવી ટીકા છે. અને આનાથી એક મોટો પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે તો પછી પ્રેક્ષકની પોતાની ભાવનાત્મક સંડોવણીનું શું?
ઓહ, તો શું લલ્લટના સિદ્ધાંતમાં પ્રેક્ષક એટલે કે સામાજિક એ ફક્ત એક નિષ્ક્રિય જોનાર જાણનાર જ રહી જાય છે? એની પોતાની લાગણીઓનું શું? એનું કોઈ સ્થાન નહીં?
આ લખાણો એવું જ સૂચવે છે કે લોલ્લટ પ્રેક્ષકને ભાવનાત્મક રીતે જાણે તટસ્થ રાખે છે. એમના મોડેલમાં પ્રેક્ષકના પોતાના મનમાં જે વાસના છે, ભાવના સંસ્કાર છે, એ કેન્દ્રમાં નથી આવતા. સિદ્ધાંત પ્રમાણે જુઓ તો કોઈ વિરક્ત માણસ હોય જેનામાં શૃંગારની વાસના ઓછી હોય એ પણ કદાચ રામસીતાના પ્રેમની પ્રતીતિ કરી શકે, એને સમજી શકે કે હા આ પ્રેમ છે, પણ એને અનુભવ આનંદદાયક ન પણ લાગે, મતલબ કે એને રસાસ્વાદ ન થાય. એટલે લોલ્લટ પ્રેક્ષકના અંદરના ભાવજગતને અને રસાસ્વાદના વ્યક્તિગત અનુભવને પૂરતું મહત્વ નથી આપતા એમ કહી શકાય.
થોડા હળવાશથી એટલે એવું થયું કે કળા માણવા, ખાસ કરીને નાટક માણવા, પ્રેક્ષકમાં પણ થોડી લાગણી, થોડી વાસના તો હોવી જ જોઈએ.
હા, કદાચ એમ કહી શકાય. અને વળી એક ત્રીજો મુદ્દો પણ ટીકામાં ઉઠાવવામાં આવે છે. જો રસ ફક્ત પ્રતીતિ એટલે કે જ્ઞાન જ હોય તો બધા રસોનો અનુભવ સરખો જ લાગવો જોઈએ ને, કારણ કે જ્ઞાન તો જ્ઞાન છે.
ખરું,
પણ આપણે સૌ જાણીએ છીએ કે શૃંગાર રસનો આનંદ અલગ હોય, વીર રસનો ઉત્સાહ અલગ હોય, કરુણ રસની સહાનુભૂતિ અલગ હોય. આ બધા અનુભવો જુદા જુદા પ્રકારના છે. લોલ્લટનો પ્રતીતિ પરનો જે ભાર છે એ આ અલગ અલગ રસોની જે વિશિષ્ટ આનંદની અનુભૂતિ છે એને કેવી રીતે સમજાવે એ પ્રશ્ન પણ ઊભો થાય છે. એટલે ટૂંકમાં કહીએ તો લોલ્લટે રસના વસ્તુલક્ષી પાસા પર ધ્યાન આપ્યું, વિભાવ અનુભાવ એ બધા પર, પણ પ્રેક્ષકનો જે આત્મલક્ષી અનુભવ છે અને એમાં જે વિવિધતા છે એનો પૂરતો વિચાર કર્યો નથી.
ખૂબ જ સરસ રીતે આખું વિશ્લેષણ થયું. ચાલો આપણે આ ચર્ચામાંથી જે મુખ્ય તારણો, જે કી ટેકઅવેઝ છે, એને એકવાર ફરીથી સ્પષ્ટ કરી લઈએ.
હા, ચોક્કસ. પહેલું મુખ્ય તારણ એ કે ભટ્ટ લોલ્લટે ભરતના રસસૂત્રની પહેલવેલી વ્યવસ્થિત વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો. એમના ઉત્પત્તિવાદ પ્રમાણે રસ એટલે વિભાવોથી ઉત્પન્ન થયેલો, અનુભાવોથી જેની પ્રતીતિ થાય એવો, અને વ્યભિચારી ભાવોથી પુષ્ટ થયેલો સ્થાયી ભાવ. અને આ રસ મુખ્યત્વે મૂળ પાત્રમાં એટલે કે અનુકાર્યમાં હોય છે, પણ નટમાં આરોપણ અને અનુસંધાન દ્વારા પ્રેક્ષક તેની પ્રતીતિ કરે છે.
બરાબર, આ એમનો મૂળ સિદ્ધાંત. હવે બીજું તારણ જે ટીકા ઉપર આધારિત છે એ.
હા, બીજો મુખ્ય તારણ એ કે ઉત્પત્તિવાદની મુખ્ય ટીકા એ મુદ્દે છે કે સ્થાયી ભાવો ઉત્પન્ન નથી થતા પણ વાસના રૂપે હાજર હોય છે અને વિભાવો એમને ખાલી પ્રગટ કરે છે. બીજું, રસને ફક્ત પ્રતીતિ એટલે કે જ્ઞાન માનવાથી એના આસ્વાદ એટલે કે આનંદના પાસાની, પ્રેક્ષકની પોતાની ભાવનાત્મક ભૂમિકાની અને જુદા જુદા રસોની વિશિષ્ટ અનુભૂતિની પૂરતી સમજૂતી મળતી નથી.
અને આ બધી મર્યાદાઓ છે, ટીકાઓ છે, છતાં લોલ્લટના મતનું મહત્વ શું છે એ આપણું ત્રીજું તારણ.
બિલકુલ, ત્રીજું મુખ્ય તારણ એ કે આ મર્યાદાઓ ભલે હોય પણ ભટ્ટ લોલ્લટનો સિદ્ધાંત ભારતીય રસ વિચારના ઇતિહાસમાં ખૂબ જ મહત્વનો છે, કારણ કે એ આ દિશામાં પહેલો ગંભીર પ્રયાસ હતો. એણે રસાનુભૂતિ જેવી જટિલ પ્રક્રિયાને સમજવાનો પાયો નાખ્યો, અને એણે જ શંકુક, ભટ્ટ નાયક, અભિનવગુપ્ત જેવા મહાન પછીના આચાર્યોને પ્રેરણા આપી, આધાર પૂરો પાડ્યો જેથી તેઓ કળા કઈ રીતે ભાવ અને સૌંદર્યલક્ષી આનંદ જન્માવે છે એની વધુ ઊંડી અને સૂક્ષ્મ સમજૂતીઓ વિકસાવી શક્યા. અહીં એ વાત પણ નોંધવા જેવી છે કે લોલ્લટનો આ પહેલો પ્રયાસ કળાના વસ્તુલક્ષી તત્વો એટલે કે પાત્ર, એના કાર્યો, પરિસ્થિતિ વગેરે અને વ્યક્તિલક્ષી અનુભવ આ બંનેને જોડવાનો પ્રયત્ન કરે છે. ભલે એમનો ઝોક વસ્તુલક્ષી પાસા પર વધારે રહ્યો, પણ એમણે એ સમજવાનો પાયો તો નાખ્યો જ કે કળામાંથી અર્થ અને અનુભૂતિ કઈ રીતે જન્મે છે.
આખી ચર્ચા પરથી શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકાય. જો ભટ્ટ લોલ્લટે રસને મુખ્યત્વે પ્રેક્ષકની બહાર જોયો, એટલે કે મૂળ પાત્રમાં અને નટમાં, અને પ્રેક્ષકની ભૂમિકાને મોટે ભાગે જાણકાર તરીકે સીમિત રાખી, તો પછી જે આચાર્યો આવ્યા એમણે આ અંતર કેવી રીતે ઘટાડ્યું હશે? એમણે પ્રેક્ષકની પોતાની અંદરની દુનિયા, એની વાસનાઓ, એના ભાવનાત્મક પ્રતિભાવો એ બધાને રસાસ્વાદના કેન્દ્રમાં લાવવાનો પ્રયાસ કેવી રીતે કર્યો હશે? આ સવાલ આપણને રસ સિદ્ધાંતના વિકાસના આગળના ખૂબ જ રોચક તબક્કાઓ તરફ લઈ જાય છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.